પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 333 અને 334 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 57.
અનુભવનો ઉપાય છે, અનુભવનો રસ્તો છે, જેનાથી રહેણો છે. શાસ્ત્રાભ્યાસ પણ અનંત વાર એ બહિર્લક્ષે કરી ચૂક્યો છે. યમ નિયમ સંયમ પણ એ બહિર્લક્ષે કરી ચૂક્યો છે. એ અંતર્મુખનો રસ્તો એને મળવા અર્થે ગુરુગમ જોઈએ. અનેક પ્રકારના સ્થૂળ સૂક્ષ્મ દોષોને રોકવા માટે માથે ગુરુ જોઈએ. માથે એટલે પ્રત્યક્ષ, માથેનો અર્થ અહીંયા છે પ્રત્યક્ષ. જોઈએ તો એ બહુ મોટી વાત નથી કે મને હજારો ગમે શાસ્ત્રો અને પરમાનંદને જીનેન્દ્રને માની તો પણ વર્તમાનમાં ભૂલ દેખાડનાર એ કઈ રીતે ચાલે છે? પ્રત્યક્ષ માથે ગુરુ હોય અને વર્તમાનમાં ભૂલ દેખાડે એનું કામ પરોક્ષ એવા વચનો દ્વારા કઈ રીતે થઈ શકશે? એટલી રીતે એ પ્રકાર આવી શકતો એ બહુ મોટી વાત છે. પ્રત્યક્ષ ગુરુના વિષયમાં એટલા બધા પડખા છે, અનેક પડખા છે, અને કેટલાક પડખા તો એવા સૂક્ષ્મ છે કે જો ખરેખર એનો લાભ ઉઠાવે ત્યારે જ એને ખ્યાલ આવે છે. ખરેખર એ પ્રત્યક્ષ યોગથી પોતે કોઈને કોઈ લાભાન્વિત લાભને પ્રાપ્ત થાય તો જ એને ખ્યાલ આવે છે કે આ પ્રકાર ન હોત તો મારી દશા શું થયો. જેમ કોઈ દુઃખતાને છેલ્લી ક્ષણે બતાવે નદીમાં કે સમુદ્રમાં ડૂબતો હોય મારે ક્યાંય આશરો ન હોય, એને પોતે પણ આશા છોડી હોય કે ખલા હવે બીજા કોઈ રીતે આમાંથી બચવાનો ઉપાય નથી ને એમાંથી કોઈ ચમત્કાર થાય ને ઉપરથી આવીને ઉગારે એને ઉપકારની લાગણી કેટલી થાય. એવું છે સંસાર સાગરમાં અનંત દુઃખથી દુઃખી થતા જીવને એકદમ આત્મિક શાંતિમાં લઈ જનાર પ્રત્યક્ષ સદગુરુ એના ઉપકાર સંબંધી કોઈ ઉપમા કોઈ મૂલ્ય કોઈ દાખલો કોઈ દ્રષ્ટાંત કાંઈ થઈ શકે એવું. જેમ વેદનાનો વિષય એવો છે કે વેદના જેને થાય તે જાણે, અનુભવનો વિષય છે વેદના તો જેને વેદી હોય તે જાણે, એવો જ આ અનુભવનો વિષય છે. જેને પ્રત્યક્ષ ગુરુથી લાભ થયો હોય એ જાણે કે પ્રત્યક્ષ ગુરુ શું છે. બાકી બધી વાતો સામાન્ય રીતે એમ બોલે ગુરુદેવ હતા, આપણા અનંત ઉપકારી હતા, એમનો ઉપકાર ન થયો આટલો સમાજ જાગ્યો, આટલા મંદિર થયા, આટલા શાસ્ત્રો થયા, એ બધું થયું પણ તને શું થયું એમ પૂછે છે. હજારો લોકો જાગ્યા એમાં તારા આત્માને કાંઈ લેવા દેવા જાગ્યા એટલે શું બીજું વિચારતા હતા એના બદલે આ વિચારતા કેટલા હિત કરે છે એ બીજું વિચાર. હજારો મંદિર થયા તો એમાં કાંઈ તારા આત્મામાં આવેલું નથી, અને લાખો શાસ્ત્રો થાય તો પણ એથી તારા આત્માને શું, તને શું ઉપકાર થયો એ વાત અંદર આવી. એટલી વાત અને એને ભવ ભ્રમણનો નાશ થવા છે ઉપાય મળી જાય છે સદગુરુથી તો એને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે હું અનંતકાળમાં આત્માના કલ્યાણ માટેનું વિચાર્યું પણ હશે અને મથામણને મહેનતનો પ્રયત્ન કર્યો પણ હશે, છતાં જે આ ચીજ ગુરુ ગમે મળી એ કેમ ન મળી ને આ ગુરુ ગમે મળતા કેમ મળી એનો તફાવત એને અનુભવ ગોચાર થાય છે. જબરજસ્ત વિષય છે. બાકી બધી ઉપકારની વાતો છે, ઉપકારના અર્થ કરતાંય આવડે અને ઉપકારના ભાવાર્થ કરતાંય આવડે, પણ એ બધી બુદ્ધિની રમતો છે. બુદ્ધિની પહોંચ જ્યાં સુધી હોય ત્યાં સુધી માણસ વિચારે ને કહે, પણ સાક્ષાત ઉપકાર થયો એ કોઈ બીજી વાત છે. એમાં બુદ્ધિનો વિષય નથી, અનુભવનો વિષય છે. કહે છે કે એ રીતે સંસારથી પડતાને પરિભ્રમણથી રોકવા માથે ગુરુ જોઈએ, એ વગર એને ખરેખર જે દિશા સૂચવી જોઈએ એ દિશા સૂચવી વિભાવમાં ને વિભાવમાં વિભાવના વેગમાં જીવ તણાઈ જાય એક પોતાની લગામ અને એક બીજી ગુરુની લગામ, બે લગામ હોય તો જીવ પાછો મળે, નહીતર તો કેટલા ભળવી એવા પણ હોય છે કે ગુરુની લગામે પણ પાછા વળતા ગુરુ કહે ગુરુ વાંચ્યું કે એવું ગુરુ તો એવું છે મફતનું જાણે હોય એવી રીતે માથે થી સાધી નાખે. એના માટે ગુરુ જ નથી થયું, એને ગુરુ કર્યું છે એને માન્યા નથી. સ્વભાવે તમે વાંચો ખૂબ જ નું ઉદાહરણ એકવાર સત્પુરુષની સર્વ ઈચ્છાઓને સર્વ વિકલ્પોને અનુકૂળ થવાના પ્રયત્નમાં આવે ઓછામાં ઓછો 15-45 સુધી કોઈ જીવ ઘણો જ પ્રયત્નમાં ઓછા પ્રયત્ન વાળો હોય તો પણ સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન ચાલુ રહે તો 15 ભગવાનની મુક્તિ થાય છે. કોઈ સમ્યક દ્રષ્ટિને એટલી વધારે ભવભ્રમણ થતો નથી અને એમાં પણ દેવના અને મનુષ્યના બે જ ગતિના ભાવ હોય છે અને તેમાં પણ ત્રિવેદ રહિત જ ભાવ હોય છે. અન્ય વ્યક્તિને ત્રિવેદનું બંધન એક્સપિરિયન્સ ન થાય, નારકી ન થાય, કેમ કે નારકીમાં તો બધા જ નક્કી સમૃદ્ધિ હોય છે. એ ત્રિવેદી પુરુષમાં તો કોઈ ખાસ એક્સપિરિયન્સમાં બંધન ન હોય છે. સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન ચાલુ રહે તો ઓછો પુરુષાર્થ વાળો જીવ હોય, તીવ્ર પુરુષાર્થમાન ન હોય અને મંદ પુરુષાર્થમાન હોય તો પણ ઓછામાં ઓછો એને 15 ભયો નથી થાય એ હમણાં અહીંયા લાગુ પડ્યું. એક સત્પુરુષના ચરણમાં જઈને રહે તેની સર્વ ઈચ્છાઓને માન્ય કર, એમ કરતા તને ઓછામાં ઓછા 15 ભવ્ય તો તારી અવશ્ય તમને દેખાય છે એવી વાત લાગુ પડે. અથવા એવો પ્રત્યક્ષ આજ્ઞામાં વર્તતો, ત્રણેયોગથી આજ્ઞામાં વર્તતો જીવ મનથી વચનથીને એવા જીવને અલ્પકાળમાં એને છૂટકો ત્યાગ ના સમુદ્રથન થઈ જાય નહીં થવાનો પ્રશ્ન હતો. એવો જ કોઈ એનો બુદ્ધિનો વળાંક થઈ જાય છે કે પછી એ પ્રકારે જેણે સત્પુરુષને ધાર્યા છે, માથે રાખ્યા છે, એને એના વચનોની અસર થઈ, એના વચનોના આશયને સર્વોત્કૃષ્ટપણે ઉપાદય કરવો એ એના માટે સરળ થઈ જાય છે, તો એના પરિણામમાં બાધક કારણ રહેતો. બહુ સહેલો રસ્તો છે. મનવચન કાયા પર છે પણ અહીંયા એના પરિણામ કેવા છે એમ બતાવું. હું મનથી વિરુદ્ધ જવા ઈચ્છતો નથી, વચનથી વિરુદ્ધ જવા ઈચ્છતો નથી, કાયાથી વિરુદ્ધ જવા ઈચ્છતો નથી. એવા એના ભાવ છે. પરિણામ તો પરિણામને સ્વતંત્ર થાય છે જળના, પણ જીવનો એવો ભાવ થઈ ગયો છે. એ દ્રષ્ટાંત પર્યાયની સ્થિતિ જુદી અને દ્રવ્યની સ્થિતિ જુદી. શુદ્ધ પર્યાયનું પણ ક્ષેત્ર ભૂમિ છે અને ત્રિકાળી દ્રવ્યનું ક્ષેત્ર ભૂમિ. એ વાત સ્વદ્રવ્યમાં, સ્વદ્રવ્યનો એકદમ આધાર લેવા અર્થે સ્વદ્રવ્યના આશ્રય માટે અધ્યાત્મનો ભાવ આવિર્ભાવ કરવા માટે કહેવામાં આવે છે, બતાવવામાં આવે છે. આમાં આવિર્ભાવ થવો તે સંચિત છે, સ્વાશ્રય તે સંચિત છે. અને સ્વાશ્રયનું જોર કઈ રીતે બતાવવું એનો આમાં નિર્દેશ છે. વસ્તુના પદાર્થના બંધારણને જોવામાં આવે તો એમ નથી, પદાર્થના બંધારણને જોવામાં આવે તો એમ નથી. કોન્સ્ટિટ્યુશન હાજી નહીં છે, એમાં તો દ્રવિ ક્ષેત્ર કાળ ભાવનો એક જ ક્ષેત્ર છે. એમાં દ્રવિ પર્યાયનું ક્ષેત્ર જરાય ભૂમ નથી, એક જ સત્તામાં બંધ. છતાં પ્રયોજન વસ્તુ પ્રયોજનની સિદ્ધિ અર્થે આપ કહી શકાય અને બીજું એમ ફરમાતા હતા. કોઈ એમ પ્રસ્તુતિ શકે ગુરુદેવની ઉપસ્થિતિ મારી શાંતિ વાત દ્રવ્યનું ક્ષેત્ર ગુણ અને પર્યાયનું ક્ષેત્ર ગુણ એમ ખરેખર થયા. એટલે પૂછનાર બંધારણને મુખ્ય કરીને પૂછે છે એમ સ્પષ્ટ વાત હતી. પૂછનારને આમાં અધ્યાત્મનો શું ગંભીર આશય છે એનો ખ્યાલ નહોતો. હવે જો બંધારણના દ્રષ્ટિકોણથી પૂછવામાં આવેલો પ્રશ્ન હોય તો એનો સ્પષ્ટ ઉત્તર તે હોય શકે કે દ્રવ્યના પર્યાયનું ક્ષેત્ર જુદી જુદું. પણ એક ગુરુ એક બાજુથી ગુરુ એમ સ્થાપે કે દ્રવ્ય પર્યાયનું ક્ષેત્ર જુદું છે, બીજી ગુરુથી પોતે એમ કહે કે મેં એક છે પ્રકાર આવતો. આ તો પોતે આટલી સ્થિતિએ હોવા છતાં આટલી આમનાય રાખે किसी साधारण में विरुद्ध स्टेटमेंट आपका पहला 10 वक्त विचार हो वो 100 वक्त विचार भक्तिनो प्रकार हाल में श्री गुरु सिंह कहते हैं लोगों सुन समझे थे सुन समझी सके न समझी सके भारत को चोखोट करी सकत पण गुरु थी आगळ જઈને એમની વિદ્યમાનતામાં ચોખટ કરવાની એ ભક્તિવાન ને એ પ્રકાર આવતો બીજા ગુરુની કરતા વાત હજી માથે ગુરુ છે એમાં આવતી બરાબર નથી એ વખતે મૌન રહ્યા હતા કાંઈ ચર્ચે ચર્ચો જ નહીં પ્રશ્ન બહુ ચર્ચા થઈ બે ક્ષેત્રો હતા નથી અથવા એક પ્રદેશમાં એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરિમાણ હોવાથી તેમાં એવા બે વિભાગ થઈ શકતા નથી કે પર્યાય ઉપર રહે ને ગ્રહ નીચે રહે કેમ કે એ તો એટલો સૂક્ષ્મ પરિમાણ વાળો ક્ષેત્રનો પ્રકાર છે કે એમાં બે વિભાગ જ થઈ શકતા નથી એનું આદિ મધ્યાંત એક છે કોઈ એક પ્રદેશનો આદિ મધ્યાંતથી વિચાર કરો તો એના 3 ભાગ થઈ શકે આદિ છે તે એનું બધું સૂચી જાય એવું જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ એનું જે પરિમાણ છે એમાં ગ્રહ પર્યાય ઉપર રહેવાનો બંધારણની દ્રષ્ટિએ તો કોઈ છે મનથી વચનથી ને કાયા છે એમ કીધો ને હા વચનનો વ્યવહાર છે એમનો જે ઉપકાર થયો છે એ ઉપકારના પ્રકારમાં ભરાય છે પહોંચે સહસ્ત્રાંશને ભાગે છે પહોંચે એ કોઈ વાત એ કોઈ વિકલ્પ એ કોઈ ચેષ્ટા સ્વપ્નાંતરમાં પણ એને આવે સર્વસ્વ કે દેને વાળે હવે જેને સર્વસ્વ આપ્યું એના વિશે બીજો વિકલ્પ હોય એ બીજો વિકલ્પ નો પ્રશ્ન જ અસ્થાને છે બીજો વિકલ્પ હોય શકે કે જીવને રોકવા માટે શ્રી ગુરુજી શ્રી ગુરુ હોય ત્યારે પણ એને પોતાની લગામ એટલે પોતાના જ્ઞાનમાં જાગૃતિ જોઈએ અંતર જાગૃતિ ન હોય તો ગુરુ કહે છે એ લગામ વાચક છે તેથી ગુરુ સંકેત કરે ત્યાં એ ઉભો રહી જાય ફક્કો દીવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય સંકેત કરે એ ખબર પડે કે આટલો આવો વિકલ્પ છે એટલે વાત પૂરી થઈ પછી વિકલ્પથી વિરુદ્ધ જવાનો પ્રશ્ન હોય છે ગમે તેમ થાય થી હું નીકળી ગયો, કાંઈ ઓછો થઈ ગયો, ઘટી ગયો, કાંઈ બોલાવાથી સારામાં શું ઉમેરો થયો? પૂછ્યો અભિમાન. મને પણ ગણે છે ખરા, મને ગણે છે, આપણી ગણતરી છે, એવું નથી, બીજાની જેમ નથી, આપણને તો ગણે છે. ગણે છે એમાં પાછળ લાકડો ચડી ગયો, બીજું કાંઈ બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં લાભ છે. બહાર પડવાનું થવું ન થવું એ કોઈ કરવા કરાવવાની ચીજ નથી, પણ તારી ભાવના અને તારી વૃત્તિનો પ્રકાર શું હોવો ઘટે છે એટલી વાત છે. પુણ્યયોગ હોય તો ઘણા જાણે, ને પુણ્યયોગ ન હોય તો કોઈ ન જાણે. બહાર પડવાના પ્રસંગ ઉપસ્થિત થાય તો પણ એને દૂર રહેવું, એ દૂર રહેવાની વૃત્તિથી એને લાભ છે. અંદર ઘસવાની વૃત્તિથી, બહાર પડવાના પ્રસંગ બાજુ ઘસવાની વૃત્તિથી એને નુકસાન છે, એમાં કઈ લાભ થાય નહીં. એ બધા પ્રસંગો સંસાર છે, ચારે કોર થી વાવા થતી હોય તો પણ એ બધું સંસાર છે, એમાં ક્યાંય સાર છે? નામની દ્રષ્ટિમાં બહારના સંયોગ ને માન સન્માનની કિંમત કેટલી છે એનો આ સ્પષ્ટ વાત છે. એ ગોળ ગોળ કરીને વાત આપે, લોકો જેને બહુ કિંમત આપે, માનપત્રો આપે, સમાજ સાથે સન્માન સમારંભ ગોઠવે, સન્માન સમારંભ આટલો ઉલટો સૂટો કિંમત આગવામાં ફરક છે. તે બધા પ્રસંગો એ માન સન્માનના સર્વ પ્રસંગો નિસાર છે, સાર વિનાના છે, નિર્મૂલ્ય છે, કાંઈ એની કિંમત છે નહીં. જેમ ધૂળની કિંમત નથી, જેમ માન સન્માનને આબરૂ પૂરતી ધૂળ છે, એની કોઈ કિંમત છે નહીં. પૂર્વકર્મની ધૂળ છે, એ છે ને એ કર્મધૂળી છે. મનુષ્ય ભાવમાં જી રોકાય છે મુખ્ય કારણ માન સન્માન. એમ જાણી એ વિષયમાં તો જીવે ખાસ શીખવા જેવું જો સંભાળ ન રાખે તો માનવી એવી ચીજ છે કે જે પોતાના પ્રસંગે પોતાના ઈચ્છાએ પોતાની વૃત્તિ કરીને માથે ગુરુ હોય તો બહુ જ થોડા પ્રયત્ન એને એ વિષયમાં જાણે પ્રયત્ન કરવો પડતો સરળતાથી આવે છે. એક ગુરુની હૈયાતી એને માથે રાખી એટલે માન કે જે કોઈ રીતે છોડી શકાય એવો ક્ષેત્રામણો ભાવ બિલકુલ અલ્પ પ્રયાસ જાય છે એને જાણે પ્રયત્ન કરવો પડતો એવી સરળતાથી માનને છોડી મુક્ત કરાવવા માટે કરુણા ભીના હૃદય ઘણી ઘણી વાતો શું કહે છે કે એ બધું નિખાર છે સારભૂત એક આત્મ સ્વભાવ છે એક આત્માનો સ્વભાવ છે જેમાં અનંત ચૈતન્યની રિદ્ધિ સિદ્ધિ થયેલી છે અને એવી રિદ્ધિ સિદ્ધિથી જે સમૃદ્ધ છે ભરિતાવસ્થ છે ભરપૂર છે એ એક જ સારભૂત છે અને એ સિવાય જગતમાં એનાથી બધું વેઠ છે એની કોઈ કિંમત છે શાસ્ત્રો વાંચવા પડે આત્મારથીને શ્રી ગુરુના સાનિધ્યમાં પુરુષાર્થ સહેજે થાય છે લાયક જી હોય આત્મારથી એ તરત બાંધી થાય જેને આત્મહિત એટલું જ પ્રયોજન છે અને એ સિવાય જાણે બીજું કાંઈ પ્રયોજન નથી એને આત્માથી હૃદયમાં જે કોઈ સંપ્રસંગ છે એને પૂર્વકર્મની દોષની શિક્ષા જાણીને સહી લે છે સહન કરી લે છે જે ખેલો હોય દંડ ભોગવવાનો હોય તો એ તો ઠીક છે એમાં પ્રમાણિકપણે ભોગવી લેવો જોઈએ એનો અનુગમો આવવો જોઈએ નહીં પણ એમાં રુચિ થઈ એ તો એના જ્ઞાનના જ વિપર્યાસ છે પણ જો એને મુખ્યપણે વર્તમાન ભાવમાં આત્માનું જ હિત કરી લેવાની ગાંઠ વાળી છે અને એ હિત કરવા સંબંધીનું ભાન જેને ભૂલાતો નથી એ વિષયની પોતાના પ્રયોજનની વિસ્મૃતિ જેને થતી નથી તેને આત્માર્થી કહેવામાં આવે. આત્માર્થી ઘણી વાતો એ પણ બહુ મોટી પ્રશ્ન દરેક બાબતમાં એવું છે કે જેનું જે પ્રયોજન હોય એનું લક્ષને એનું ભાન એને ચૂકાય તેને સામાન્ય રીતે આર્થિક બાબત એવી છે લૌકિક સમાજમાં કે આર્થિક લાભ નુકસાનને પહેલામાં પહેલું કોઈ પણ પ્રસંગમાં જોઈ લેવામાં આવે છે કે આમ કરતાં કંઈ નુકસાન તો નથી થતું, આર્થિક રીતે તો નુકસાન નથી થતું, અથવા નુકસાન થતું હોય તો સામે બીજો લાભ કયો ને કેટલો કેવો પ્રકાર હોય એમ બધું માપી લેવામાં આવે છે. પ્રયોજનનો વિષય જોયો કે જીવના સ્વભાવમાં એ વાત એમ જેને આત્મહિતનું પ્રયોજન હોય એ આત્મહિતના ભાન સંબંધીના વલણ વિસરે નહીં અને એને વિસરે એની વિસ્મૃતિ થાય તો એ આત્માર્થી રહેતો. બહુ ચોખ્ખું લક્ષણ આત્માર્થી જીવને શ્રી ગુરુના સાનિધ્યમાં પુરુષાર્થ કરવે થાય છે. હવે એનું જે સ્વકાર કરવામાં મુખ્ય સાધન એવું જે પોતાના પુરુષાર્થનું જાગૃત થવું આત્મવીરની પૂર્ણા થવી એ તો સહજ માત્રમાં બને છે. જો જીવ આત્માર્થી હોય તો કોઈ રીતે બને કેમ કે શ્રી ગુરુ અનુભવી છે આત્માર્થી પ્રત્યે એમને પ્રમોદ હોય છે આંગના ઉપર કૃપા છે શ્રીજીની ફલાણા ઉપર કૃપા છે એનું આત્માર્થી પણ જોઈને પ્રમોદાયા વિના એવો જ પ્રકાર હોય છે. તેથી ઉપાદાનની તૈયારી અને નિમિત 100% અનુકૂળ પછી સહજ માત્રમાં કાંઈ ન થાય તો શું થાય કેમ બને બીજું બીજું બનવાનો કોઈ પ્રકાર રહેતો. આત્માર્થીને શ્રી ગુરુના સાનિધ્યમાં પુરુષાર્થ સહેજે સહેજે થાય. હું તો સેવક છું એવી દ્રષ્ટિ રહેવી જેના ચરણનો ઈચ્છક છે એને હું કાંઈક છું એમ આવે અને કાંઈક છું એમ આવે અને સેવકનું રહ્યું એ વાત રહેતી. હું કાંઈક છું એમ થાય તો સેવકનું થાય તો શ્રી ગુરુની વિદ્યમાનતામાં એટલી નમ્રતા આત્માર્થીને આવે એનો અધિકાર કઈ થોડો પૂતે જે અનુભવમાંથી પસાર થયા છે આ લાઈને એને આ રસ્તે ચડવામાં કેવા કેવા પરિણામ થયા હતા આ બધું કઈ દેખાડે છે સીધી વાત તો આ છે. અને એ અનુભવ સ્પષ્ટ કહે છે કે આમ થાય છે તેથી આમ થાય છે આમ થાય તેથી આમ થાય એ પોતાના અનુભવથી સિદ્ધ થયેલી વાત છે. તેથી એ માટે શાસ્ત્રો ભલે આ વિષયની સાક્ષી પૂરે છે પણ પોતે પોતાના અનુભવથી નિરપેક્ષ સત્યને અનુભવીને જાહેર કરે એમાં કોઈની અપેક્ષા નથી. ફલાણા કહે તો સાચું નહીતર પોલાનો ભાન હોય છે કે ભલે આ ચોથા ભાગની ઉંમર નો છે પણ એ છે મારો મારા પિતા બોલાય આપણે નોકરી ને ચાકરી કરવા આવ્યા છે બીજું કઈ આપણો આમાં અધિકાર છે એને જરા પણ નમ્રતા છોડવાનો પ્રકાર જ્ઞાનીના સાનિધ્યમાં હોય શકે તો જ્ઞાનના વિષયમાં તો પ્રશ્ન નથી. શાસ્ત્ર જ્ઞાન ના વિષયમાં તો પ્રશ્ન જ નથી. ભલે ને ગમે તેટલું વાંચવું હોય ગમે તેટલી બુદ્ધિ હોય પણ એ બધું અનુભવ પાસે શૂન્ય થયા એની એક કોડીની કિંમત સેવક થઈને રહેવામાં લાભ છે. એને કઈ મેળવવું હોય પ્રાપ્ત કરવું હોય તો સેવક થઈને લેવાય ધણી થઈને લેવાય. પગાર જોતો હોય તો કેવી રીતે માગે ચેક થઈને માગે કે નોકર થઈને પગાર લઈએ. રાજા નો નોકર હોય તો રાજા ને એમ કે હું તારો રાજા છું લાવ મારો પગાર એમ કે. અહીંયા તો પરમ હિત નો જ્યાં વિષય છે ત્યાં એને એટલી હદે નમ્રતા આવવી જોઈએ કે જે નમ્રતા ને વશ બીજા કથાય એના ગળી જાય છે પ્રકાર વધે છે કે આવી નમ્રતા થતા એના બીજા તીવ્ર કસાયો હોય છે લોભની તીવ્રતા વાળો ભાવ, માનની તીવ્રતા વાળો ભાવ તો સહેજ નમ્રતાને કારણે જાય છે, પણ બીજા ક્રોધ લોભ અનેક પ્રકારના બીજા જે વિભાવો અને બીજી જે વિકારી વૃત્તિઓ છે એ એક ગુરુના સાનિધ્યમાં જતા આગળી જાય એવો પ્રકાર. અને તેથી અમે આત્મહિત થવામાં અંદરનો રસ્તો સરળ અને ચોખ્ખો થઈ જાય. સેવક થઈને રહેવામાં લાભ છે, સેવકપણાનો ભાવ ગુણ સમુદ્ર આત્મા પ્રગટવાનો નિમિત્ત થાય. બહુ વાત એમના વચનોની ઘણી ગંભીરતા છે. એક બાજુ એમ કહે છે કે શું સેવક થા ગુરુના સાનિધ્યમાં આત્માર્થી ભાવે સેવક થઈને રહે તારો અંદરનો જે ગુણનો સમુદ્ર છે એ ખુલી જશે. ગુણનો સમુદ્ર અંદરથી ઉછળી આનો હિસાબ કિતાબ કેમ માંડવો? એનો હિસાબ કિતાબ એટલો જ છે કે એક વાર શું એનો પ્રયોગ કરીને અનુભવ કરી જો. કહેનારની વાતનો તને સાક્ષાત્કાર થશે, આથી બીજો હિસાબ કિતાબ તને ક્યાં દેખાડવો? બીજાના ફલાસા કોઈ છે? તેમ પલાખાને જેમ ગોખી નાખવાનું આમાં ચાલે હું અહીં તો થઈને રે એમ કે છે. એવો તું થઈને રે સેવકપણાનો ભાવ ગુણ સમુદ્ર આત્મા પ્રગટાવવાનું ધીમી થાય છે. ના વિષયમાં ગુરુ દેવાઈને રહેશે. ભોગની વાત છે, એક ગ્રહી કે બીજા ગ્રહીનું કરી શકતું નથી. વ્યક્તિનું બંધારણ છે કે હમણાં એક વાર તારા બંધારણને એક બાજુએ બંધારણ કેવું કે એક ગ્રહ બીજા ગ્રહ નો કાંઈ ન કરી હજી તારે એ બંધારણ ને સમજવાનું હાર આવું છે. એની ભક્તિ લેવી કે એને કેટલો મહિમા આવ્યો છે, એ પવિત્રતાનો મહિમા પવિત્રતાને ઉત્પન્ન થવાનું એક નિમિત્ત છે. પણ રાગ છે ને એવો મહિમા કરવો એ તો શુભરાગ છે, અને શુભરાગ તો આત્માને હિતમાં ચિંતિત પણ લાભકારી થતો નથી. કારણ દાખલ હજી પણ કામ આવે એવું એટલો રાગ એટલે ચારિત્ર ગુણ એટલો જ આત્મા નથી. ત્યાં જ્ઞાન ગુણ પણ પરિણમે છે અને શ્રદ્ધા ગુણ પણ પરિણમે છે અને બીજા પણ અનેક સહકારી ગુણો પરિણમે છે. એ બધા ગુણોનું પરિણમન અંદરમાં એવી સાનુકૂળતાએ ચાલે છે કે આ શુભ રાગ પણ તૂટીને સિદ્ધોપયોગમાં એ જીવ આવી એમ કહેવામાં આવે. તને એકલો રાગ દેખાય છે, કહેનાર જ્ઞાનીને તે જીવનું સમગ્ર પરિણામ દેખાય છે. આમ છે બહુ મોટી વાત છે. તારી નજર માત્ર રાગ ઉપર હોવાથી તને એકલો રાગ જણાય છે, જ્ઞાનીને એમ આખો આત્મા જણાય છે, સમગ્ર આખો પૂરો આત્મા જણાય છે. આગમ નું જાણપણું તારું આત્મા ના હિત અર્થે ઘટે છે, એના બદલે અહિત અર્થે થાય એવો પ્રકાર વાત કોઈ રીતે અનુકૂળ છે. અને અનંત ઉપકારી પ્રત્યક્ષ સદપુરુષ ને માયના એનો અર્થ શું? જે ઉપકાર નો અંત નથી તેને અનંત કહે છે. આ તો અંત આવી ગયો, તારો તો ગણિતમાં અંત આવી ગયો, મારી વાતમાં તો ગરીબમાં અંત આવી ગયો. અરે આગમથી વિરુદ્ધ સ્થિતિ વાત અને આગમની વાત રહેતી નથી. આમાં ઉલી વાત કરે સ્મરણમાં પણ રહેતી. હું સેવક થઈને નરમ થઈને એમ થી આ વિષય મને સમજ્યાતો નથી, તો આ વિષયની ગંભીરતા ઘણી લાગે છે. જો તીખરો વિષય હોય તો મારા જેવા બુદ્ધિ વાળાને તો તરત સમજાય છે, પણ બુદ્ધિ હોવા છતાં નથી સમજાતો માટે આ વિષય કોઈ ઊંડો ને ગંભીર છે એમ જાણવું. બહુ ઊંડી વાત છે. સેવકપણાનો ભાવ ગુણ સમુદ્ર એવો જે આત્મા આત્મા પ્રગટ થવાનો નિમિત્ત થાય છે એમને કે નહીં? તારે ગુણ છટકાવવા છે, તારે દોષ ટાળવા છે અને ગુણ પ્રગટાવવા છે. કોઈ પણ કલંકિત ભાવ તારે ન જોઈએ અને નિષ્કલંક દશા તારે તારે જોઈએ, તો અંદરમાં ગુણ સમુદ્ર એવો આનંદ ગુણનો સમુદ્ર ભંડાર આત્મા છે. એ પ્રગતમાં પ્રત્યક્ષ જ્ઞાનીમાં સેવક વૃત્તિ આવવી એ બહુ મોટી વાત છે. શ્રીમદજી આ જે વાત કરી છે એ વાત આ મુદ્દાને આ દ્રષ્ટિકોણને શ્રીમદજી બહુ એમને ઉપસાવવાનું કારણ બીજું બીજું છે. જયંતિને ઉપજાવવાનું કારણ બીજું બીજું છે. બીજું એટલે શું કે શ્રીમદજીને પ્રત્યક્ષ વિદ્યમાન કોઈ સત્પુરુષ આ ભાવમાં ભેગા નહોતા, પણ ભૂતકાળના એ આરાધક આત્મા હતા. ભૂતકાળમાં એમને જ્ઞાનીના યોગે આત્મલાભ થયેલો અને તેનું જાતિ સ્મરણ પૂર્વભવનું જ્ઞાન સ્પષ્ટ પિતા રૂપે થતાં વર્તમાન જ્ઞાનીનો ઉપકાર નહીં હોવા છતાં એ વિષયને એટલા જોરથી થાયકો છે કે એ સાધારણ પ્રાણીને એનો એની કલ્પના આવી મુશ્કેલ છે. એટલા જોરથી થાયકો છે. ન સમજીને ભક્તિમાં એક પદો બોલવા એનું નામ ભક્તિ છે એમ ત્યાં વાત કહે છે. પદ બોલો એટલે ભક્તિ થઈ ગઈ. ભક્તિના પદ બોલો માટે તે ભક્તિ એ બહુમાનનો વિષય છે. અને એ બહુમાનમાં એના વર્તમાન જવાની પરિસ્થિતિ ઊભી થાય. પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ પોતાને બીજા એટલે અન્ય તો પ્રત્યક્ષ થતા એ વાત બહુ બહુ સેવકપણાનો ભાવ તો ગુણ સમુદ્ર આત્મા પ્રગટવાનો દરિયો ઉછળ છે પરિણમવાનો અવકાશ છે, નહીં તો કઈ ઠેકાણું રહે.